भवसंभव भीति भेदनं सुख संपत् करुणा निकेतनं व्रतदान तप क्रिया फलं सहजानंद गुरुं भजे सदा। हे सर्वोपरि श्री हरि मारा स्वामी सहजानंद, करुणा करो हे परमात्मा, छोड़ा वो विषय फंद। महानंदकारी मोर दे तमें केवल सुखनु धाम, प्राण प्यारा प्रभु मारा वाला वाला घनश्याम, वाला वाला घनश्याम। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नमो नमः, श्री सहजानंद स्वामी ने नमो नमः, नमो नमः। सहजानंद स्वामी महाराज की जय। स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। वाला भक्तों, आज उत्तरायण ना पवित्र दिवसे धनुर्मास नो आ छेल्लो दिवस कारलीबाग स्वामीनारायण मंदिर ना आ आंगणा मा पवित्रतम भक्ति सिद्धि नी कथा सांभळीए। कथा एमनाम ग्रंथ पूरो थाय त्यां सुधी चालू रहेशे, परंतु प्रसंगात आवती पूर्णाहुति पूजन આજે આપણે કરશું। વાલા ભક્તો, આજે નિગ્રહ નામના ગુણ વિશે આપણે વિચારવાનું છે। નિગ્રહ, જેનો અર્થ ગોપાલ સ્વામી એવો કર્યો કે માઇક વિષયને વિશે સહેજે પ્રવર્તવાનો સ્વભાવ છે જેનો, એવા જે ઇન્દ્રિય અંતકરણ તે જેવી રીતે વિષયમાં ન પ્રવર્તે તેવી રીતે શાસ્ત્રને નિયમે કરીને તેને દંડ દેવો, અથવા તો સત્પુરુષને વચને કરીને દંડ દેવો, ઇન્દ્રિયોને દંડ દેવો, પણ વિષયમાં પ્રવર્તવા ન દેવા, આને કહેવાય નિગ્રહ, દંડ દેવો। અનાયાસે વિષય પ્રાપ્ત થાય તોય તેમાં તે નહીં બંધાય, અક્ષોભિતતા કહે છે તેને, ધન્ય ધન્ય એવા ગુણ જેને। અનાયાસે સહજ સ્વભાવે વિષયની પ્રાપ્તિ થાય, ઇન્દ્રિયોને સહેજે બધું મળે તો પણ એમાં જે બંધાય નહીં, લોભાય નહીં, લેવાય નહીં, કેવળ આત્મ સુખે સુખી રહે, યા તો ભગવાનના આનંદમાં નિમગ્ન રહે, આવો જે ગુણ એને નિગ્રહ કહેવાય। આ ગુણ જેને હોય એને ધન્ય ધન્ય, બહુ મોટો ગુણ છે। વિષય ન હોય તો જીવ વિષય માટે કેટલી યુક્તિ પ્રયુક્તો કરે છે, વિષય મેળવવા માટે કેટલાક પ્રકારના દંભ ડોળ, વિષય મેળવવા માટે કંઈક ઉજાગરા કંઈક ધજાગરા જીવ પ્રાણી કરે છે, ત્યારે આ તો સામેથી સહજ સ્વભાવે વિષય મળે, હકના હોય, હકના લીગલી શાસ્ત્રીય હોય, અંતરાત્મા કે કોઈ કુટુંબીજનો કે કોઈ સમાજ જેની ના કહે એમ ન હોય, સૌને હૈયે હા, શાસ્ત્રમાં સમાજમાં મનમાં. તેમ છતાંય મારે વિષય નથી જ ભોગવવા. અરે ભગવાને આપ્યા હોય કૃપા કરીને કે લે ભાઈ આ વિષયો ભોગ, તોય ભગવાન નહીં નાકે કે બાપા રાજી થઈ આવો તો તમારો આનંદ દ્યો, આ વિષય શા માટે દ્યો છો? વિષયમાં નિર્વાસનિક થવા માટે શાસ્ત્રીય રીતે ઇન્દ્રિયોને દંડ દે, શાસ્ત્રના વચને સંતના વચને બસ એ દંડ દેવો ને ઇન્દ્રિયોને, આ નામ નિગ્રહ, ઠપકારે. પણ વિષય નો આપે, દંડ જ દે, ઇન્દ્રિયોને દુઃખ દે, સુખ નહીં. આ નિગ્રહ, આપણે જન્મો જન્મની ટેવ પડી ગઈ છે ઇન્દ્રિયોને સુખ દેવાની. હવે આનાથી ઉલટા ઉપડવું પડશે. ઇન્દ્રિયોને સુખ નહીં દેવાનું, શાસ્ત્ર અને સત્પુરુષના વચનને દુઃખ દો, દંડ દો ઇન્દ્રિયોને, દંડ. ઇન્દ્રિયો માગે એ ન દો, જીભ જે ખાવાનું માગે એ ન દો, ચામડી જે સ્પર્શ માગે તે સ્પર્શ એને ન દો, આંખ જે રૂપ જોવા ઈચ્છે એ રૂપ એને ન દેખાડો, બીજું દેખાડો, ઊંધું ઊંધું એને કરાવો, નાસિકા જે ગંધ ચાહે એ ગંધ એને ન આપો, બીજી બીજી આપો કે જેમાં એને બહુ જ પીડા થાય, દુર્ગંધ દો. જે શબ્દ એને બહુ ગમતા હોય તે શબ્દ કાનને ન આપો, કાનને ઊંધા શબ્દ દો. આમ બધું ઊંધું ઊંધું ઠપકારો, દંડ દો, આ નિગ્રહ. પણ ઇન્દ્રિયો ચાહે એ જ રીતે જીવ જ્યારે કર્યા કરશે ત્યારે ઇન્દ્રિયાતીત આનંદ પ્રાપ્ત નહીં થાય. ઇન્દ્રિયો આનંદ હંમેશા જીવ ભોગવશે. દેહાભિમાને યુક્ત થઈ વાસના હજડતા હે, કારણ શરીર વધારે પડતું વધી જાય, કોંટા કાઢી જાય, જામી જાય. હવે કરવું છે ધામમાં જવાનું અને થાહે બધું ગામમાં જવાનું. માટે ભગવાનના ભક્તને એકદમ સજાગ રહી ઇન્દ્રિયોને વિષયમાં ન જવા દેવા, દંડવા. આ નિગ્રહ નામનો બહુ મોટો ગુણ છે. ક્ષોભ ન પામવું, ઇન્દ્રિયોને ક્ષોભ ન પામવા દેવી, છટકવા ન દેવી. બધામાં આવો મોટા ગુણ હોય નહીં. આવા મોટા ગુણ જેનામાં હોય એને નાના કહેવાય નહીં. એ ગમે તે આશ્રમમાં રહેતા હોય, ત્યાગી હોય યા ગ્રહસ્થ, બાય હોય યા ભાઈ, દેશમાં હોય યા વિદેશમાં, નિમ્ન જ્ઞાતિ હોય યા ઉચ્ચ જ્ઞાતિ, પણ એ મહાન છે. કેમ જે આ ગુણો જ મહાન છે. આ ગુણો જે ધારી રાખે એને ધન્ય ધન્ય એમ કહ્યું. માટે ભગવાનના ભક્તો, આ ભક્તિસિદ્ધિ ગ્રંથમાં સ્વામીએ ઘણી બધી વ્યાખ્યાઓ વિષય પરક લીધી છે. સામાન્ય માણસો એની વ્યાખ્યા બીજી કરે, પણ ગોપાલ સ્વામી તો એમ જ કહે કે વિષયમાં ન પ્રવર્તાવા દેવા ઇન્દ્રિયોને, શાસ્ત્રીય વચને દંડ દેવા, આને નિગ્રહ કહેવાય. અનાયાસે વિષય પ્રાપ્ત થાય,
અનાયાસે વિષય પ્રાપ્ત થાય,
તોય તે માટે નહીં બંધાય,
તોય તે માટે નહીં બંધાય.
અક્ષોભિતતા કહે છે તેને,
અક્ષોભિતતા કહે છે તેને,
ધન્ય એવા ગુણ જેને,
ધન્ય 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 ધન્ય એવા ગુણ જેને. આ ગુણ બધા મોટા છે. કાલે ક્ષેમ આપણે જોઈ ગયા ને, ક્ષેમ, યોગક્ષેમ વહામ્યહમ, ગીતામાં કહ્યું ને ભગવાને કેવા ભક્તોનો યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. ક્ષેમ એટલે જે કાંઈ એને પ્રાપ્ત થયું હોય એની રક્ષા કરું છું, ક્ષેમ કહેવાય. ધર્મ હોય તો જ રક્ષા થાય, અધર્મ થાય એટલે બધો નાશ થઈ જાય. અધર્મ થાય એટલે સુખનો નાશ થાય, આનંદનો નાશ થાય, બધો નાશ થઈ જાય. જ્યાં સુધી માણસ ધર્મમાં રહે ને ત્યાં સુધી ઉત્સાહ રહે, આનંદ રહે, સુખ રહે, નિર્ભયતા રહે, એનું માન રહે, આબરૂ રહે, સૌ માણસ એનામાં તણાઈ ખેંચાય, સૌને એની વાત મનાય, એનો વિશ્વાસ રહે, આ બધું માણસ ધર્મમાં હોય ત્યાં સુધી હોય. ધર્મમાં જ ગયો એટલે બધું જાય, પછી કાંઈ ક્ષેમ એનું થાય નહીં. ક્ષેમનું ભગવાન રક્ષણ કરે, અને યોગનું પણ ભગવાન વહન કરે, ક્ષેમનું પણ ભગવાન વહન કરે. ભગવાન બહુ દયાળુ છે. ભગવાન શ્રી હરિની ઉપાસના કરીએ, એમનામાં પ્રેમ કરીએ, એમના વચનને બરાબર પકડી રાખીએ, તો એમણે કહ્યું છે કે તમારી ધર્મ અને ભક્તિ ક્ષેમ કુશળતા કરશે, ધર્મ અને ભક્તિ કરશે ક્ષેમ, કહેતા રક્ષણ કરશે. તમારું ક્ષેમ કરવું એટલે રક્ષણ કરવું અધર્મથી, ભયથી, દુઃખથી. માટે વાલા ભક્તો, આ બધા ગુણો છે એ ધર્મ છે, બધા ધર્મના ગુણો છે, કેળવવા મેળવવા જેવા, જીવનમાં રાખ્યા જેવા. પણ ઘણા માણસોને ગુણ દુર્ગુણનો કોઈ તફાવત નથી હોતો. શું કરવાથી સુખી થઈએ, શું કરવાથી દુઃખી થઈએ, એની કોઈ અંતરમાં સ્પષ્ટતા જ નથી હોતી, અને વિષયના ક્ષણિક સુખ માટે પારાવાર પસ્તાવો, પારાવાર અપમાન, પારાવાર ભય, પારાવાર દુઃખ, ટેન્શન, હતાશા વગેરે વગેરે માણસ વહોરી લેતા હોય છે. ઇન્દ્રિયોને આધીન થઈ, વિષયને આધીન થઈ, મનને આધીન થઈ, કંઈ નિગ્રહ કરાતો નથી, ઉલટાનું પોષણ થાય છે. ગમે તેમ કરીને પણ ઇન્દ્રિયોને મોકા અપાય, નિગ્રહ તો પરેસ્તુ. સદગુરુ ગોપાલ સ્વામી કહે છે કે જે માણસ નિગ્રહ કરે તો એ હંમેશા આનંદમાં રહે. માણસ ત્યાં સુધી સુખી છે જ્યાં સુધી ઇન્દ્રિયો કંટ્રોલમાં છે, મન કંટ્રોલમાં. ઇન્દ્રિયો અને મન કંટ્રોલ બહાર જાય પછી કોઈ સુખી હોય નહીં. ગાડી ચલાવનારો માણસ સ્ટેરિંગ પકડી રાખે બરોબર તો જ સુખી રહે, જો કંટ્રોલ ગુમાવે તો મોત જ થાય, દુઃખ જ થાય. નિગ્રહ ન રાખી શકે ત્યારે શું થાય, ઇન્દ્રિયો એને મન ફાવે ત્યાં લઈ જાય, અને ન કરવાનું ક્ષણિક સુખ માટે એની પાસે કરાવી નાખે. પછી જ્યારે ભાનમાં આવે ત્યારે અંતરમાં પસ્તાવાના ભડકા થાય, દુઃખી થાય, બહુ મુશ્કેલી થઈ જાય. આ બધી મુશ્કેલીને ટેન્શનને કહેવામાં આવે છે શોક. નિગ્રહ રાખે તો માણસ શોક રહિત જીવે, અને નિગ્રહ જો ન રહે તો માણસ શોક 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 શોકની નદીમાં તણાતો રહે. માટે નિગ્રહની સામે આપણે લીધો છે શોક. જો નિગ્રહ મજબૂત તો શોકના બાપની કોઈ તાકાત નથી કે આપણા અંતરમાં એ વ્યાપે. પણ નિગ્રહ નબળો તો શોક સબળો, છાશવારે શોક થાય, અંતર આપણું શોકમાં ભડકે વળશે કે અરે રે આ નહોતું કરવાનું થઈ ગયું, આ નહોતું જોવાનું જોવાઈ ગયું, આ નહોતું અડવાનું અડાઈ ગયું, આ નહોતું ખાવાનું ઓછું ખાવાનું હતું ખવાઈ ગયું, આ બોલાઈ ગયું, આ સંભળાઈ ગયું, અહીંયા તું જવાનું જવાઈ ગયું. બસ આવો ને આવો શોક આપણા અંતરમાં હંમેશાને માટે વ્યાપેલો રહે. માટે નિગ્રહને બળવાન રાખી શોકને સમૂળ મારવો, આવું ગોપાલાનંદ સ્વામીનું કહેવું થાય છે. શોક એટલે હું તો કે પોતાના મનગમતા માયિક પદાર્થનો નાશ થઈ શકે, મનને વિશે તથા ઇન્દ્રિયોને વિશે વિકલ્પણું થઈ જાય તેને શોક કહેવાય. આ એક શોક. નિગ્રહ તૂટી ગયા પછી મનગમતા વિષયને ભોગવીને ભગવાનનો ભક્ત શોકના સાગરમાં ડૂબે કે મેં ન કરવાનું કર્યું, એ શોક છે. હા, આ શોક છે ને કે પોતાના મનગમતા માયિક પદાર્થોનો નાશ થયો અને મનમાં શોક થયો, ભારે કરી મળ્યું નહીં, મળ્યું નહીં, ઇન્દ્રિયોને વિશે વિકલ્પ પણ થઈ જાય. આ શોક આમ તો હારો, વિષયમાં પડી ગયા પછી ભૂલનો પસ્તાવો થાય એ શોક પણ હારો. વિષય ન મળે અને શોક થાય એ હારો. વિષય મળે અને ભોગવીને આનંદ થાય એના કરતાં ન મળે અને બળતરા થાય એ આમ હારું, ઓલ્યા કરતાં હારું. આનંદ પામવો એના કરતાં આ હારું. વિષય ન મળ્યા ને અંતરમાં ઇન્દ્રિયોમાં વિકલ્પણો થયું અને અંતર બળ્યું કે મળ્યું નહીં, મન માન્યું મળ્યું નહીં, ભલન બળે, ભલન મન કૂદકા મારે, અંતર બળે કે મન ચાહ્યું મળ્યું નહીં. આ વધારે દુઃખદાયી નથી. વધારે દુઃખદાયી તો મળે ને વિષયો એ છે. વિષયનો આનંદ જે ભોગવીએ છીએ ને એ આનંદ જ મહાદુઃખનો દરિયો છે. વિષયો ન મળે એની બળતરા છે ને એ તો હારી છે, ખોટું કાંઈ નથી. પણ નિગ્રહ જેનામાં હોય એને વિષયો મળે છે છતાં એ એને ગ્રહણ નથી કરતો અને વિષયને ફગાવીને આનંદ મારે છે. જ્યારે બીજો માણસ વિષય ન મળતા શોકમાં ડૂબે છે, માટે શોક અધર્મ સર્ગનો અગ્રેસર ગુંડો આતંકવાદી છે, નિગ્રહ ધર્મ સર્ગનો અગ્રેસર લડવૈયો યોદ્ધો છે. જે વિષયો સહજ પ્રાપ્ત થનારા હોય તો પણ ઇન્દ્રિયોને ઠબકારી મારી મરડીને વિષયમાંથી વાળે, હાવ ઇન્દ્રિયોને હામે વિષયો હોય તો પણ એ એમાં આવે નહીં ઝપટમાં. હાવ ટીવી હામે જોય, શરૂ કરે બધું દેખાય એમ હોય, ખબર હોય એને, ઇન્ટરનેટ સામે જોય એને ખબર જ હોય આ વેબસાઇટમાં આ આ બધું જોવાય, આ થાય. ફોન પોતાની સામે જોય, ફોનમાં જે ખરાબ જોવું હોય એ બધું એમાંય વેબસાઇટ આવે, બધું ઉપલબ્ધ જ હોય. પણ આ ક્યારેય એમાં ન ફસાય, મન મક્કમ જ હોય કે મારે આ નથી જ કરવાનું, કદી નહીં. આને કહેવાય નિગ્રહ. પણ જે માણસ આ નિગ્રહ રાખી શકે નહીં અને ઇન્દ્રિયો મન ચાહે ત્યાં એને ઢળી જાય, પછી બહુ દુઃખી થાય છે, પછી બહુ ભગત હોય એને શોક થાય છે. અને વિમુખ હોય એને આમાં લખ્યો એ શોક છે. વિષયો મળે નહીં ને એ એને શોક. અને ભગવાનના ભગતને ભગવાન વિષયો આપે પણ ભોગ્યા પછી ભડકા થાય પસ્તાવાના, એ શોક. આમ નોખું પાડો, ભગવાનથી વિમુખ માણસો છે એને વિષય મળે નહીં ને એનો બહુ શોક. ભગવાનના ભગતને વિષય ભોગવી લીધા પછી આ ખોટું થઈ ગયું, ભૂલ થઈ ગઈ, આ નહોતું કરવાનું, મેં આગીના લોપી, હું વિષયી થયો, આ શોક. આખી શોક શોક છે, હૃદય બાળનારો છે, દુઃખ છે, એક પ્રકારનું દુઃખ છે. રામાયણમાં લખ્યું છે, શોક જેવો કોઈ શત્રુ નથી, શોક માણસના ધૈર્યનો નાશ કરે છે, ડાપણનો નાશ કરે છે, શક્તિનો નાશ કરે છે. શોક આવ્યો એટલે તમારી ધીરજનો નાશ થઈ જાય, શક્તિનો નાશ થઈ જાય, તમારી બુદ્ધિનો નાશ થઈ જાય, બલા છે. માટે ભગવાનના ભક્તને તો મેં ગણાવ્યા એ બે પ્રકારના એક જ શોકને અંતરમાં ગાલવો નહીં. વિષય ભોગવીને પસ્તાવાનો શોક છે ને એ ન ગાલવો, એના માટે તો વહેલા જાગવું, વિષય ભોગવવા જ નહીં, આજ્ઞા લોપવી જ નહીં, ઇન્દ્રિયોને આધીન થવું જ નહીં, મનજીભાઈને ગમકાવીને સીધે રસ્તે રાખવા, સહારું પછી પસ્તાવામાં પડવું. અને વિષય ન મળે એની બળતરાના શોકને પણ ભગવાનના ભક્તે ન ગ્રહણ કરવું. રાજી થવું વિષય ન મળે એટલે સારું કર્યું, લે લેતો જા. તારે કોડા નકરા ઇન્દ્રિયોને લાડ લડાવવા છે, પંચ વિષયના સુખ ભોગવીને દેહાભિમાન વધારીને વાસના વધારીને કારણ શરીર મજબૂત કરીને લક્ષ ચોરાશીમાં રખડવું જ બળી દે. લે સારું કર્યું ભગવાને આ વિષય થકી રક્ષા કરી, વિષય ન મળ્યા તો મોટા ભાઈ એમ આનંદી બનવું, વિષય ન મળે તારે શોકાળા ન થવું. ભગવાનના ભગતને એક ભાઈએ તો એવું કીધું, શોક કરવાથી હિંમત તૂટે છે, શોક મુક્ત થવાની ઈચ્છા નબળી પાડે છે. આ છે ને ઓવર શોકની વાત થઈ, શોક કરવાથી હિંમત તૂટે છે. ઇન્દ્રિયો અંતકરણ પીડે, પંચવિષય પીડે, અંતઃશત્રુ પીડે, પછી આપણને શોક થાય અને હવે હું ભગવાનને નહીં જ પામી શકું, હવે મારી વાસના નહીં જ બળે, હવે હું આ કામને ક્રોધને નહીં જ જીતી શકું, ખલાસ હું આ માર્ગે આધ્યાત્મિક માર્ગે આ ત્યાગને માર્ગે આ સત્સંગને માર્ગે ખોટો આવી ગયો, હું આમાં શોભું એવો છું જ નહીં, માટે હવે મારે જતું રહેવું, કોઈ દી મંદિર આવવું નહીં, પૂરું હવે આપણે કાંઈ ભગવાનને ન પામી શકીએ, આપણાથી કાંઈ આ ન થાય, આવી રીતનો જે શોક છે ને એ તો બહુ ખરાબ. આ હિંમત તોડી આણે, જો આણે મુક્ત થવાની ઈચ્છા નબળી પાડી દીધી ભૂખા કાઢ નાખે. માટે મુક્ત થવાની ઈચ્છા નબળી પાડી દે ને એવી રીતનો શોક તો કોઈ દી ન કરવો, ભલે ભૂલ થઈ હોય, ભલે આપણે બાઇફ્યું હોય, આજ્ઞા લોપી હોય, વિષયમાં પડી ગયા હોય, ન કરવાનું પાપ કરી નાખ્યું હોય, પણ હાવ ટાંગા જ ભાંગી જાય કે હવે હું કલ્યાણને માર્ગે હાલી જ નહીં શકું ને હું આ સત્સંગમાં ખોટો છું, ભાગી જાઉં હવે તો મૂવ હાળું, આવી રીતના વિચારો જે નબળા, સત્સંગમાંથી જે આત્મઘાત કરવાના વિચારો, કે આ દુનિયામાંથી આત્મઘાત કરવાના વિચારો, આ તો બહુ નબળા શોકના સમાચાર છે. આટલી હદે તો શોકને જીવનમાં ક્યારેય એન્ટ્રી આપવી નહીં. પસ્તાવો થાય એમાંથી સજાગતા જાગવી જોઈએ, સાવધાની આવવી જોઈએ, પરંતુ એવો તો પસ્તાવો ન જ જીવનમાં ગાલવો કે જેનાથી સત્સંગમાંથી ને જીવનમાંથી મોત જ વાલું કરવાનું મન થાય, સત્સંગમાંથી મરવાનું મન થાય ને કે જીવનમાંથી મરવાનું મન થાય, કાં જિંદગીમાંથી માણસ ભાગે ને કાં સત્સંગમાંથી ભાગે, આવા શોકને તો ભડાકે જ દેવો, કેમ જે સત્સંગમાં હૈશુદ કોકદી ભલું થાય, જીવતા હૈશુ તો ક્યારેક પ્રાયચિત કરવાનો અવસર આવશે. સત્સંગમાંથી ને સંસારમાંથી મરે શું સારું થાય. એક વાત બહુ સરસ કરી, સિસોરો નામનો કોક ચિંતક છે, બહુ ઊંચું બોલે છે, એણે શોકની વ્યાખ્યા હાવ બીજી કરી. જોકે આપણને તો એ ભાવના ક્યારેય ઉઠે એવું જ નથી. એણે એવું કહ્યું કે દુનિયામાં પોતાની માલિકીની કોઈ ચીજ હોય તો તે શોક છે. સોચીએ, વો ક્યા કહેને કો જા રહા હૈ ઇસ દુનિયા મેં, તુમ્હારી માલિકી કી અગર જો કોઈ ચીજ હૈ વો તુમ્હારે લીએ બડી શોક કી બાત હૈ. ક્યુંકે તુમ પ્રકૃતિ કે સ્વામી નહીં હો, ઓર સ્વામી હો ગયે વો ગલત તુમને ક્યા, ઇસલિયે તુમ્હે શોક હોગા આજ નહીં તો કલ હોગા. ક્યુંકે ઝૂઠ આદમી કો શોક કે અલાવા કુછ ભી નહીં દેતા, વો શોક હી દેતા હૈ. અવળી દિશાથી ઉઠ્યો માણા, જબરો વિચાર કરી નાખ્યો કે દુનિયામાં તમારી માલિકીની કોઈ ચીજ છે, તમે કોઈ પણ ચીજને આ મારી છે એમ માનો છો, બસ એ તમારી માન્યતા છે ને એ જ શોક છે. કેવી રીતે? આ બીજ છે ને એ જ વૃક્ષ છે, પણ અત્યારે બીજ છે માટે વૃક્ષ દેખાતું નથી. એક દિન ઓ વૃક્ષ બન જાયગા, ક્યુકે બીજ હૈ. આ મારું છે એવી જે માન્યતા છે તે એક બીજ છે. ઓ બીજ મેં સે શોક રૂપ વૃક્ષ એક દિન હો જાયગા. ઓ બીજ સ્વયં વૃક્ષ કે રૂપ મેં પરિણામ લે લેગા. ઇસલિયે વો બીજ કો હી વો સિસોરો શોક કહેતા હૈ. વહી શોક હૈ, બીજ જ વૃક્ષ છે. એ વૃક્ષ બને પછી એને વૃક્ષ તમે કહો છો, ઠીક. વૃક્ષ બને પછી વૃક્ષ કહેજો, પણ એ બી છે ને, એ બીજ ઝાડ છે. એમ આ દુનિયામાં કોઈ પણ બાબતના, કોઈ પણ ચીજના તમે માલિક થયા. આ મારું છે મમતા ગ્રહણ કરી એટલે શોકનું બીજ તમે રોપી દીધું. બસ જ્યારે એ વસ્તુ નાશ પામશે ત્યારે એ બીજમાંથી ઝાડ થઈ જશે. શોક મૂર્તિમાન પ્રગટ થાય, કેમ જે બીજ તો તમે રોપી દીધું હતું. હા, એવું ચિંતન આપ્યું એને. બોલો, કોઈક જબરો માણસ. આપણને આવી ક્યાં ખબર છે કે જેટલી વસ્તુને મારી માની છે એ બધી જ માન્યતાઓ શોકના બિયારણ છે. વિચારવા જેવું છે, ઘડીક વાર ઉભા રાખી દેવું છે. કોની કોની પાસે કેટલું કેટલું શોકનું બિયારણ છે મેરે ભાઈઓ, કે આપ મુજે બતા શકો કે જેમાંથી શોકનો મબલક પાક પાકશે. જબ ઓ બીજ ઉદય હોગા તબ શોક હી શોક જીવન મેં છા જાયગા. બહુ ઝાઝા શોકના બિયારણ ભેગા કરીને બેઠા છીએ. એક પછી એક બિયારણ ઉગશે. શોક શોક અને શોક થાય. દુનિયામાં પોતાની માલિકીની કોઈ ચીજ હોય તો તે શોક છે, અને જો તમારી માલિકીની કોઈ ચીજ દુનિયામાં નથી તો તમે શોક મુક્ત છો. વાત આટલી જ છે. તમારી માલિકીની કોઈ ચીજ નથી એનો અર્થ એ થયો કે તમે નિર્મમ બન્યા, મમતા રહિત થયા. ઇસ દુનિયા મેં એસા કોઈ પદાર્થ નહીં હૈ જિસે હમ અપના કહ સકે, ક્યુંકે હમારા કુછ ભી નહીં હૈ, જો હૈ વો હમારે ઠાકોરજી કા હૈ, હમારા કુછ ભી નહીં હૈ. હમ કિસે અપના કહે, અપના કહે તો કહે હમારે ઠાકોરજી કો, વો અપના હૈ, હમ ઉનકે હૈ. ઇસકે અલાવા કોઈ અપના નહીં ઓર હમ કિસી કા નહીં. કોઈ હમારા નહીં ઓર હમ કિસી કા નહીં. હમેં કિસી સે પ્યાર ભી નહીં ઓર કિસી સે દ્વેષ ભી નહીં. કહાં સે શોક ઉદય હોગા, કિસી મેં હમે પ્યાર હોતા તો હમ સમજ સકતા કે એક દિન એસા આયેગા હમારે દિલ મેં શોક ઉદય હો જાયેગા, ક્યુંકે યે પ્યાર જિસમે હૈ ઓ વ્યક્તિ પદાર્થ યા કોઈ ભી હો, હમારે સે જિસ દિન અલગ હો જાયેગા, યા તો અલગ હો જાને કા કોઈ સંદેશ હમે પ્રાપ્ત હોગા, જિન વજહ હમે દિલ મેં ભય લગેગા, શોક હમારે દિલ મેં છા જાયેગા. કિસી મેં હમે મમતા નહીં, પ્યાર નહીં, ઓર કિસી સે હમે દ્વેષ નહીં, વૈર નહીં, તો કભી ભી હમે શોક છૂ ભી નહીં શકેગા. વરના શોક સે હમ નહીં બચ પાએંગે, ચાહે કિતને સુરવીર હો, ચાહે કિતને ભી જ્ઞાની હો, ફિર ભી શોક સે મુક્ત નહીં હો પાએગા. બહુ અચ્છા લિખા કે આ દુનિયામાં કોઈ તમારી માલિકીની વસ્તુ છે, વ્યક્તિ છે, છે કોઈ પદાર્થ કે જેને તમે તમારું કહી શકો છો તો શોક વિનાના નહીં રહી શકો, આજ નહીં તો કાલ. શોક આવીને તમને પ્રેમથી ભેટી પડશે, તુમ મેરા હો, મેરે બિન તુમ નહીં રહી શકોગે, એમ કહીને શોક તુમ્હારે ગલે લગ જાયેગા. તુમ બાર બાર કહોગે મુજે છોડ દીજીએ, ફિર ભી શોક તુમ્હે બહોત પ્યાર કરને લગેગા, ચુંબન કરને લગેગા. વો કહેગા મેં તુજે છોડકર કહીં નહીં જા સકતા, ક્યુંકે તુમ રાગ દ્વેષ કે વશ હો ઓર મેં ઉનકા ફલ હું. લે હવે હું કરજું, આવું છે ભાઈ, આવું છે, શું કરશું હવે? બિયારણ બાળશું? બિયારણ બાળીએ તો બધી ઉપાધિ જાય. બિયારણ બહુ ભેગું કર્યું, તો હવે શોકનો પાક તો પાકવાનો જ. ખેતીવાડી કરી બિયારણ રાખ્યા, વાયવાત પછી તો પાકે તો કરું જ, ઉપાધિ છે બધી. શોક જીવનના કાંટારૂપ છે, તે ઉજ્જવળતાનો નાશ કરે છે ને તાકાતને નબળી પાડે છે. સાચું છે, બધું સાચું, કાંઈ ના પડતા નથી. જો નિગ્રહ કરીએ ઇન્દ્રિયોનો, અંતકરણનો, બિયારણો બધા બાળી દઈએ તો શોકથી મુક્ત થઈ જઈએ. શોકથી મુક્ત થવું હોય તો હરિલીલામૃતમાં આવું લખ્યું છે,
એક ઇન્દ્રિય વશન થામ,
જો હોય હરિધામ માં જાવ,
જો હોય હરિધામ માં જાવ,
વસ્તુ હોય રજગુણ વાળી,
વસ્તુ હોય
તમારે જો ભગવાનના ધામમાં જવું હોય તો એક ઇન્દ્રિયને વશ ન થશો. ગમે એવી રજોગુણ વાળી, રૂપકડી, ચમક ધમક વાળી, લોભામણી ભલે ન હોય, ભરમાશો નહીં. ક્ષણિક છે એ બધું, ક્ષણિક. સપનાથી વધારે આ સંસાર છે જ નહીં. બધાએ કહ્યું છે પણ અંતરમાં ઠેઠ સુધી ઊંડું ઉતરતું નથી, મનાતું નથી, માટે પરેશાન છીએ. મનાઈ જાય તો ક્યાં કોઈ મુશ્કેલી જ છે. જેને જેને આ સંસાર સપનું છે એમ મનાઈ ગયું છે, એ બધા જ મહાપુરુષ બન્યા છે, સુખી રહ્યા છે અને એણે હજારોને સુખી રાખ્યા છે. દુનિયાએ એવા મહાપુરુષોને વંદન કર્યા છે કે તમને બહુ સારી વાત ગળે ઉતરી ગઈ, અમે મહેનત કરીએ છીએ પણ બહુ અમારું ગળું હાંકડું પડે છે, વાત બહુ મોટી ને ગળું બહુ હાંકડું, ઉતરતું નથી, થોડુંક ઉતરે ગળું હાંકડું ને એટલે ઝાઝું અંદર જાય નહીં, જેટલા જથ્થામાં અંદર લઈ જવું પડે એટલા પ્રમાણમાં જાય નહીં, તાર વાત હરખી બંધ બેહે નહીં, માટે ઉપાધિને ઉપાધિ રહ્યા છે. શોક શોક શોક. સુખી થવું હોય તો આ બધા મોટા સંતોએ આપણને બહુ સરસ ઉપાયો આપ્યા છે, પણ મને લાગે છે કે આપણે સુખી થવું જ નથી, નહીતર દુઃખના બિયારણો શા માટે રાખીએ, દિવાસળી ન ચાપી દઈએ. ખબર તો છે જ આપણને કે આમાંથી દુઃખ ઉગે ઉગે ને મૂગે, માટે એનો ભડકો જ કરવો જોઈએ ને. પણ જોજો, આપણાથી એ બિયારણો બાળી નહીં શકાય, પંપાળી શકાય બાળી નહીં શકાય. અને એ ઉગ્યા વગર રહેવાના નથી. એનો સ્વભાવ છે ઉગવું. હા, પાણી અડવા દો ને, કોટો ન કાઢે ને મને કહેજો ને. વક્ત આને પર ઓ અવશ્ય ઉદ્ભવ હોગા. વક્ત આવશે એટલે ઉગશે. નિગ્રહ કેળવવાના ઉપાયો ભગવાન સ્વામિનારાયણે વચનામૃત લોયાના 5મામાં આમ કહ્યા છે. નિગ્રહ એટલે ઇન્દ્રિયોને નિયમનમાં રાખવી, વિષયમાં ન પ્રવર્તવા દેવી, દંડીને રાખવી, મરડીને રાખવી. તો ઇન્દ્રિયોને નિયમમાં રાખવા માટે શું કરવું? તો ભગવાન શ્રી હરિ એવું કહ્યું કે ધર્મશાસ્ત્રમાં કયા જે ત્યાગીના નિયમ તેને રાખે, તથા આહારને નિયમમાં રાખે, તથા તપ્ત કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કરે, તથા જાણી જાણીને ટાટ તડકો ભોગ તરસ તેનું સહન કરે, અને ભગવાનના કથા કીર્તન વાર્તા કરે, તથા ભજન શ્રવણમાં બેસે, તથા આસન જીતે, ઇત્યાદિ સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. આટલા સાધનો ગયા. યાદ રાખવાય ભારે પડે એમ છે. એમાં વળી જીવનમાં સાક્ષાત કરવા તો ક્યાં. આમાં ફરી વાર વાંચજો. ધર્મશાસ્ત્રમાં કયા જે ત્યાગીના નિયમ તેને રાખે. હવે ધર્મશાસ્ત્રમાં તો કેટલા ત્યાગીના નિયમ કયા છે, બધા રાખવાના. આહાર નિયમમાં રાખે, તાર બદામની પૂરી કરીને દાઇબ દાઇબ ન કરવી, તથા તપ્ત કૃષ્ણ ચાંદ્રાયણાદિક વ્રત કરે લ્યો આ રાખવું, તથા જાણી જાણીને ટાઈટ સહન કરવી, જાણી જાણીને ગરમી તડકો સહન કરવો, જાણી જાણીને ભૂખ સહન કરવી. ભૂખ લાગી હોય તો હું ભલ લાગી, પેટ બળવા દેવું, જાણી જાણીને તરસ સહન કરવી, જરાક ટાઈટ વાગીને તરત ઓઢી લેવું, જરાક ગરમી થાય ત્યાં તરત એસી કરી દેવું, જરાક ભૂખ લાગે ત્યાં ખાઈ લેવું, જરાક તરસ લાગે ત્યાં પાણી પાણી કરીને પી લેવું, પપાયા જ કરવી ઇન્દ્રિયોને દેહને. આવું ન રખાય એમ. આ બધું સહન કરો કે. અને ભગવાનના કથા કીર્તન વાર્તા કર્યા જ કરવા, તથા ભજન સ્મરણમાં બેસવું, આસન જીતવું. આસન જીત્યા વગર ભજન થાય નહીં. જે માણસને આસન સિદ્ધ નથી થયું એને ભક્તિ સિદ્ધ ન થાય. ઘડી કઈ એક પલોઠી વાળીને એક જગ્યાએ સ્થિર બેહી ન શકતા હોય એનાથી માળા ધ્યાન માનસી હરખા થાય જ નહીં. ઘડી કઈ ન બેહી કે વાઇન્દ્રિયની જેમ હલેલ જ કરે. ઘડી કેને બેહાડ્યો હોય ત્યાં ભાગે. એનાથી ભક્તિ ક્યાંથી સિદ્ધ થાય? અરે ભણવું હોય તો ભણી ન શકાય. જે આસન વાળીને બેસી ન શકે ને એ ભણી કેવી રીતે કે. અને ભગવાનના મહાત્મ્યનો વિચાર ને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા, એટલે કરીને અંતકરણ જીતાય છે. આ અંતકરણ જીત્યાના ઉપાયો કયા? આસન વગેરે જીતવાનું એ ઇન્દ્રિયો જીતવાના ઉપાયો છે. અને ભગવાનનો મહાત્મ્યનો વિચાર કરો ને ભગવાનનું ધ્યાન કરો ને આત્મનિષ્ઠા, આ ત્રણ એ અંતકરણને જીત્યાના ઉપાય છે. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ચાર અંતકરણ છે. અને 10 ઇન્દ્રિયો, આંખ, કાન, જીભ, નાક, ચામડી, આ 5 જ્ઞાન ઇન્દ્રિયો કહેવાય. તાકી એનાથી જ્ઞાન થાય છે. આંખથી રૂપ કુરૂપનું જ્ઞાન થાય, કાનથી શબ્દનું જ્ઞાન થાય, નાકથી ગંધ સુગંધનું, જીભથી રસ કુરસનું, ચામડીથી સ્પર્શનું જ્ઞાન થાય. માટે જ્ઞાન ઇન્દ્રિયો. 5 કર્મ ઇન્દ્રિયો છે, આપ જાણો છો. વાક, પાણી, પાદ, પાયું, ઉપસ્થ. વાક શબ્દ બોલો એ એક ઇન્દ્રિય છે. હાથ પગ ઇન્દ્રિયો છે, શિષ્ટ અને ગુદા. આ 5 કર્મ ઇન્દ્રિયો જેનાથી કર્મ કરાય છે. આ 10 ઇન્દ્રિયો અને 4 અંતકરણ, એને કંટ્રોલમાં રાખવાની આ વાત આવી. જન્મો જન્મની વાસનિક પ્રકૃતિને કારણે આ બધા ભાગા ભાગ કરે અને આત્માને બિચારાને ઘમરોળી નાખે, દુઃખી કરી નાખે. માટે નિગ્રહ નામના ધર્મ સર્ગના બળિયા યોદ્ધાને સાથે લઈ ઠમઠોરી ઝીકીને ઇન્દ્રિયો અંધકરણને બરાબર બંને સીધા કરવા, કોઈ પણ પ્રકારનો શોક અડવા ન દેવો, શોકને નજીક આવવા ન દેવો, ભાઈ ભાઈ તેના બાણ વડે કરીને શોક નામના ઘાતક પ્રાણીને મારવો, આ એક યુદ્ધ થયું. તો વાલા ભક્તો, આ રીતે નિગ્રહને બળવાન કરી શોકથી સદાય બચીશું તો ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામી આપણા ઉપર બહુ રાજી થશે. વાલા ભક્તો, કાલે આગળની કથા લેશું. યોગ પછી યજ્ઞ વગેરે વગેરે સદગુણો એવમ બીજા દુર્ગુણોની કથા કાલે 15મી તારીખે. સ્વામિનારાયણ ભગવાનની.